నమోరిహంతాణం నమో సిద్ధాణం నమో ఆరణ్యాణం నమో వజ్రాయాణం సవసాహిన్నం అరిహంత సిద్ధసూరి ఉపాధ్యాయ సాధు సర్వ अर्थ के प्रकाशी मांगल उपकारी है तीन को स्वरूप जान राग से भरी जो भक्ति काल को नमाई स्तुति को छाई है धन्य धन्य तुम ही से काज सब आज गए कर जोड़ी बार बार वंदना हमारी मंगल कल्याण सुख ऐसो हम चाहत है मंगल कल्याण सुख ऐसो हम चाहत है हो मेरी ऐसी दशा जैसी तुम चाहती है हो मेरी ऐसी दशा जैसी तुम रविवार की पाठशाला नो विषय पांच भाव इन्हीं आपने चर्चा करी रहा छे जेमा हमरा सुधी घनी बड़ी चर्चा आपने करी पांच भाव ना आपने नाम जोया पांच भाव ना नाम बोल सो मतलब चलो जल्दी जल्दी औपचारिक भाव शारीरिक भाव शायोपशमिक भाव ओदयिक भाव अने पारिणामिक भाव बराबर अब पांच भाव मां आपने पहला बे भावनी चर्चा ऑलरेडी करी चुक्या है औपशमिक भाव अने शायिक भावनी चर्चा पूरी थई औपशमिक भाव वगर धर्मनी शुरुआत न थाय अने शायिक भाव वगर धर्मनी पूर्णता न औपशमिक भाव वगर कोई धर्मी न होय अने शायिक भाव वगर कोई अरिहंत अने सिद्ध न ख्याल आए जेवी रीतना आपने चर्चा कही थी के सिद्ध परमात्मा मा पांच भाव माथी बे भाव जोवामां आवे छे कया बे भाव तो के पारिणामिक भाव अने शायिक भाव જે આ પાંચ ભાવની ચર્ચા જીનાગમમાં આવી છે આ પાંચ ભાવની ચર્ચા વિસ્તારથી એટલે આવી છે કારણ કે આ પાંચ ભાવ જીવના અસાધારણ ભાવ છે અસાધારણ ભાવ કહેતા જીવ સિવાય બાકીના પાંચ દ્રવ્યમાં આ પાંચ ભાવ જોવામાં નથી આવતા આટલું સમજાય છે હવે આ પાંચ ભાવમાંથી ચાર ભાવ પર્યાયમાં ઉત્પન્ન થવા વાળા ભાવ છે શું બોલી પાંચ ભાવમાંથી ચાર ભાવ પર્યાયમાં ઉત્પન્ન થવા વાળા ભાવ છે એટલે ઉત્પાદ વ્યય વાળા ભાવ છે ચાર ભાવ ક્ષણિક ભાવ છે ચાર ભાવ વિનાશિક ભાવ છે સમજાય છે અને ચાર ભાવથી પાર એવો જે પારિણામિક ભાવ છે એ પારિણામિક ભાવ અનાદિ અનંત સદાકાળ રહેવા વાળો ભાવ છે આટલું સમજાયું બધાને આ બધી ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છે હવે આપણે આજે જે ક્ષાયોક્ષમિક ભાવની ચર્ચા આપણે પ્રારંભ કરી છે એ ક્ષાયોક્ષમિક ભાવમાં આપણે હમણાં સુધી કેટલા પોઈન્ટ લીધા એની આપણે શોર્ટમાં એક એક પોઈન્ટ દ્વારા ચર્ચા કરીને આજે આપણે ક્ષાયોક્ષમિક ભાવના જે 18 ભેદ છે બોલજો એકવાર બધાના ભેદ ઔપશમિક ભાવના કેટલા ભેદ વેરી ગુડ બે ભેદ ઔપશમિક ભાવના બે ભેદ અવાજ તો આવતો જ નથી મને કોઈનો ખાતી ક્યાં લાગે છો અરે બોલો ઔપશમિક ભાવના બે ભેદ શાયિક ભાવના વેરી ગુડ નવ ભેદ ક્ષાયોક્ષમિક ભાવના વેરી ગુડ જેની ચર્ચા આપણે કરી રહ્યા છે ક્ષાયોક્ષમિક ભાવના 18 છે પછી ઔદયિક ભાવના 21 છે અને પારિણામિક ભાવના શ્રવણ છે. એટલે ઓવરઓલ સમજો, સૌથી અઘરો સમજવા માટે સાયક્ષમિક ભાવ છે જે સારી રહે છે. ખ્યાલ આવે છે? એકદમ ક્લિયર આપણા ધ્યાનમાં પિક્ચર હોવું જોઈએ કે ઓષમિક ભાવ એટલે ધર્મની શરૂઆત. એટલે ક્યારે પણ જીવને જે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થતા ઓષમિક ભાવનો જન્મ થાય. તો સમ્યક દર્શનની પ્રાપ્તિ વખતે ઓષમિક ભાવનો જન્મ થાય. શારીરિક ભાવની ચર્ચા આપણે 2-3 લેક્ચરમાં સરળતાથી કરી. એ શારીરિક ભાવના જે 9 ભેદ છે, શારીરિક જ્ઞાન, શારીરિક દર્શન, શારીરિક સમ્યક્ત્વ, શારીરિક ચારિત્ર, શારીરિક દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, એ 13મા વૃષ્ઠાંતના પહેલા સમયે અરિહંત દશા પ્રગટ થતા શારીરિક ભાવ પૂર્ણ થાય છે. શારીરિક ભાવની શરૂઆત ચોથા વૃષ્ઠાંતે થઈ શકે તેની આપણે ચર્ચા કરી. સાઈ સમ્યક્ત્વ પ્રગટ થઈ શકે ચોથા અવસ્થાને. એટલે સાઈ સમ્યક્ત્વની અપેક્ષા એક સાઈ ભાવની શરૂઆત ચતુર્થ ગુણસ્થાનમાં જ થઈ જાય, પરંતુ સાઈ ભાવની પૂર્ણતા 13મા ગુણસ્થાનમાં થશે. એટલું ખ્યાલમાં આવજો. સમજાય છે? તો અગર એમ પ્રશ્ન પૂછવામાં આવે કે ચતુર્થ ગુણસ્થાન વાળા સમ્યક દ્રષ્ટિ જીવને સાઈ ભાવ હોઈ શકે, સાઈક ભાવ હોઈ શકે, તો શું કહેવાનું કે સાઈક ભાવ હોઈ શકે, પરંતુ સાઈક ભાવના 99 ભેદ ન હોઈ શકે. પોઈન્ટ સમજાય છે? સાઈક ભાવના 99 ભેદ ન હોઈ શકે, પરંતુ સાઈક ભાવના 9 ભેદ માંથી સાઈક સમ્યક્ત્વ હોઈ શકે. અને સાઈક સમ્યક્ત્વ છે કે હોય એ અપેક્ષાએ સાઈક ભાવ છે એમ કહેવામાં આવે છે. ન સમજાયું? સમજાયું? બીકોઝ સાઈક ભાવ ઇઝ અ બ્રોડ વર્ડ. શારીરિક ભાવ ઇન્ક્લુડ 9 ગુણોનું શુદ્ધ પ્રનમન, નોટ 1. શારીરિક ભાવ 9 ગુણોના શુદ્ધ પરિણમનને ગર્ભિત કરીને શારીરિક ભાવ બોલે. શારીરિક ભાવ એટલે 9 ગુણની પરિપૂર્ણ શુદ્ધ દશા. શારીરિક ભાવ સાથે સાયક્ષમિક ભાવનું પ્લેટફોર્મ ક્રિએટ કર્યું છે. શારીરિક ભાવની વાત કરું છું કારણ કે જે 9 ભેદની 9 ગુણોની ચર્ચા આપણે શારીરિક ભાવમાં કરી, એ જ 9 ગુણોની ચર્ચા આપણે સાયક્ષમિક ભાવમાં કરવાની છે જેમાં 18 ભેદ થાય. હવે 18 કેવી રીતના થાય છે એની ચર્ચા આપણે કરશું, પરંતુ એક ફંડામેન્ટલ ક્લિયર કરજો. ખ્યાલ આવે છે શું બોલું છું કે બધું ઉપરથી જાય છે? આ ચેપ્ટર થિયરી છે માનું છું, પરંતુ એક વાર સમજવું પણ જરૂરી છે. જેટલું બને એટલું એમાંથી આપણે પ્રેક્ટિકલ સમજવાની કોશિશ કરો. પહેલા સમજાવી મેં શું કીધું? શારીરિક ભાવ પૂર્ણ ક્યારે થાય? ચાલો હું પૂછીશ તો તમે બોલશો તો પાકી જાય. શારીરિક ભાવ પૂર્ણ ક્યારે થાય? શારીરિક ભાવમાં કેટલા ગુણોની શુદ્ધ પ્રનમન ગર્ભિત છે? 9 કયા કયા? ચલો 9 કયા કયા, જે 9 આપણે સાયક્ષમિકમાં સમજવાના છે. પહેલા એ 9 કયા કયા? સમજાય છે? તો આ 99 ગુણ ની પરિપૂર્ણ શુદ્ધ દશા, આનાથી આગળ શુદ્ધતા હોય જ નહીં, તો એની પરિપૂર્ણ શુદ્ધ દશા ક્યારે પ્રગટ થાય? તો કે 13મા ગુણસ્થાનના પ્રસંગમાં. આટલું સમજાયું? હવે સમજો, હવે આપણે જે સાયક્ષમિક ભાવની ચર્ચા પ્રારંભ કરી હતી એની વાત. શારીરિક ભાવમાં આપણે શબ્દનો પ્રયોગ કર્યો ક્ષય, અને સામે જીવના ભાવમાં આપણે શબ્દનો પ્રયોગ કર્યો શારીરિક ભાવ. એ સમજાય? કર્મમાં, અરે બોલો, કર્મમાં અને ભાવમાં. વેરી ગુડ. હવે અહીંયા આવો, સાયક્ષમિક ભાવમાં આવો તો શું બોલવાનું? કર્મમાં ક્ષયોક્ષમ. સમજાય છે ને બધાને? એકો એક વ્યક્તિને સમજાવું જોયા ભાઈ, નહીતર હાથ ઉપર કરજો ન સમજાય તો. હને કર્મમાં ક્ષયોક્ષમ અને જીવના ભાવમાં સાયક્ષમિક ભાવ. આટલું સમજાયું? ચલો હવે બીજો પોઈન્ટ. બીજો પોઈન્ટ શું છે કે શારીરિક ભાવ એ જીવની પૂર્ણ વિકસિત પર્યાય હતી. સમજાય છે? શારીરિક જ્ઞાન એટલે કેવલ જ્ઞાન, પૂર્ણ વિકસિત પર્યાય. શબ્દ શું પ્રયોગ કર્યો? પૂર્ણ વિકસિત પર્યાય હતો શારીરિક ભાવમાં, ગુણોની પૂર્ણ વિકસિત પર્યાય હતો. સમજાય છે? જ્યાં સુધીના પૂર્ણ વિકસિત પર્યાય પ્રગટ નથી થતી એની પહેલા, સમજાય છે, એની પહેલા થોડી વિકસિત અને થોડી અવિકસિત, સમજાય છે? એવી જે મિશ્ર પર્યાય છે, થોડી વિકસિત અને થોડી અવિકસિત, વિકસિત અવિકસિત પર્યાયનું નામ સાર્વક્ષમિક ભાવ છે. એટલું સમજો શોર્ટમાં. આજે આપણે કર્મનું પણ ઘણું બધું લેવાનું છે, પણ પહેલા ભાવ સમજો. શું કીધું પાછું? શું કીધું? સાહિક ભાવમાં શું કીધું? પૂર્ણ. શું બોલ્યા ઉપમા? બી સાહિક ભાવમાં. વેરી ગુડ, વેરી ગુડ, બોલજો મારી સાથે. અને સાહિક ભાવમાં પૂર્ણ વિકસિત દશા, સાયોક્ષમિક ભાવમાં પૂર્ણ વિકસિત નહીં, પરંતુ થોડી વિકસિત અને થોડી અવિકસિત દશાનું નામ સાયોક્ષમિક ભાવ છે. આટલું સમજાયું બરાબર? હવે બીજો પોઈન્ટ, જીવના ભાવમાં આપણે વિકસિત અવિકસિત શબ્દનો પ્રયોગ કર્યો. જીવના ભાવમાં, કર્મમાં સાયોક્ષમ, કર્મમાં શું લેવાનું? કે ઉદય અનુદય, થોડો ઉદય, હવે સમજાવશું એ નાખું, થોડો ઉદય અને થોડો અનઉદય. કર્મમાં બે શબ્દ કયા? બોલો બોલો બોલો, જલ્દી બોલો. કર્મમાં બે શબ્દ કયા? સાયોક્ષમમાં સાયોક્ષમનો અર્થ શું? સાયોક્ષમનો અર્થ થોડો ઉદય અને થોડો. અને જીવની પર્યાયમાં વિકસિત અને અવિકસિત દશા, વિકસિત અને અવિકસિત દશા કયા ભાવમાં? વેરી ગુડ. જીવમાં શું બોલવાનું? સાયોક્ષણિક. વેરી ગુડ. અને કર્મમાં શું બોલવાનું? ક્ષયો. આટલું સમજાયું? વિકસિત અવિકસિત અને ઉદય અનુદય રૂપ દશા, એ મિશ્ર દશાને શું કહેવાય છે? સાયોક્ષમિક ભાવ કહેવાય. આટલું સમજાયું? તો સાહિક ભાવ આપણે પ્રારંભ ક્યાંથી કર્યો? પૂર્ણતા, સાહિક ભાવની પૂર્ણતા 13મા ગુણસ્થાનના પહેલા સમય. હવે સાંભળો, તો 13મા ગુણસ્થાનના પહેલા સમય સાહિક ભાવ પ્રગટ થાય, એની પૂર્ણતા થાય, તો એની પહેલા એટલે એક ગુણસ્થાનથી, પહેલા ગુણસ્થાનથી લઈને, સાંભળજો ધ્યાનથી, ધીરે ધીરે બોલીશ, પહેલા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધી સાયોક્ષમિક ભાવ જોવામાં આવે છે. આટલું સમજાયું? પહેલા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધી સાયોક્ષમિક ભાવ જોવામાં આવે છે, અને 13મા ગુણસ્થાનના પ્રથમ સમય સાયિક ભાવની પૂર્ણતા થાય. હવે આમાં પણ ઘણી બધી વાતો છે, એ આપણે એક એક વાત લઈ, અને જેટલા પોઈન્ટ હું બોલું છું એટલા પોઈન્ટ તમે ખાલી ખ્યાલમાં રાખો. કયો ભાવ ચાલે છે? બોલો. વેરી ગુડ. સાયોક્ષમિક ભાવ, એમાં આપણે બે શબ્દ કયા લીધા? વિકસિત અને અવિકસિત દશા. પૂર્ણ અવિકસિત, જરાય અવિકસિત પણ નહીં અને પૂર્ણ વિકસિત પણ નહીં, પણ કેવી દશા? મિશ્ર દશા. આટલું સમજાયું? હવે એક એક આપણે જયારે ભેદ લેતું ને, ત્યારે તમને હજી વધારે સ્પષ્ટ થશે. કેટલા ભેદ છે સાયોક્ષમિક ભાવના? વેરી ગુડ. આજે આપણે 18માંથી 7 ભેદ કરવાના છે, બરાબર છે? 18 ભેદ માંથી આજે આપણે 7 ભેદની ચર્ચા કરવાની છે. થોડીક ચર્ચા સૂક્ષ્મ છે, ગંભીર છે, થોડુંક થિયરી છે, થોડાક નવા શબ્દો આવશે, પરંતુ શાંતિથી એકવાર સાંભળજો. માઇન્ડ બ્લોક નહીં કરી દેતા, તે અઘરું છે, નહીં સમજાય. એક બે વાર, ત્રણ ચાર વાર સાંભળશો તો સમજાશે એવો વિષય છે. હવે જો આગળ, એટલે આપણે શું વાત કરી કે આ ભાવ છદ્મસ્થને હોય છે, સાયોક્ષમિક ભાવ છદ્મસ્થને હોય છે, બરાબર? એક એક પોઈન્ટ લઉં છું. હવે નેક્સ્ટ પોઈન્ટ, સાયોક્ષમિક ભાવ જ્ઞાની અને અજ્ઞાની બેવને હોય છે. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હવે આપણે લઈશું, કારણ કે આપણે ગુણસ્થાન કયા કવર કર્યા સાયોક્ષમિક ભાવમાં? 1-12 કવર કર્યા ને, 1-12. તો ચોથા ગુણસ્થાન થી તો જ્ઞાનીની દશા છે, સમજાય છે? અને ચોથા ગુણસ્થાન પહેલા, બરાબર. અને ગુણસ્થાન આપણે કેટલા લીધા? 1-12. તો આમાં કયા કયા જીવો આવી ગયા? કયા એવા? તો કે મિથ્યા દ્રષ્ટિ, છદ્મસ્થ. બધા 1-12 બધા જ છદ્મસ્થ હોય, 1-12 બધા જ છદ્મસ્થ. પણ જીવો કયા આવ્યા? તો કે અજ્ઞાની પણ આવ્યા, અવ્રતી સમ્યક દ્રષ્ટિ પણ આવ્યા, પંચમ ગુણસ્થાન વાળા વ્રતિ સમ્યક દ્રષ્ટિ પણ આવ્યા, છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા મૂળરાગ પણ આવ્યા, અને શ્રેણી ચડવા વાળા શપક શ્રેણી અને ઉપશમ શ્રેણી પર આરૂઢ થવા વાળા એ શ્રેણી વાળા મૂળરાગ પણ આવ્યા, જે 12મા ગુણસ્થાન સુધી પહોંચે. સમજાય છે? અઘરું નથી પડતું ને, એક વાર સાંભળી લો. આવી છે કદાચ ન સમજાય, થોડું ઉપરથી જાય તો ચિંતા નહીં કરતા, સમ્યક દર્શન નહીં રોકાય. સમજાય છે? સમ્યક દર્શન ની પ્રાપ્તિ થશે, અગર ન સમજાય તો પણ ખ્યાલ આવે છે. પણ આ વિષય જૂનાગમ માં આવ્યો છે. હવે આનું જે પ્રેક્ટિકલ અપ્રોચ આપણે લેશું ત્યારે સમજાશે કે કેટલું મહત્વપૂર્ણ છે આ બધું સમજ. હવે ચલો, થયું ગુણસ્થાન કયા થયા? એકથી બાર, બરાબર. અને જીવો કયા? છઠમાં. વેરી ગુડ. એકથી બાર માં જ્ઞાની અજ્ઞાની દેવ આવી ગયા, દેવ આવી ગયા, બરાબર છે. હવે આગળ, અને વિકસિત અવિકસિત દશા એ શબ્દ યાદ રાખજો, આગળ આવું છે, બરાબર. હવે આગળ જો, શાયદ તમી ભાવના 18 છે, બરાબર. એ વાત છે. હવે આપણે આગળ નવો પોઈન્ટ લઈએ. સાયોક્ષમિક ભાવ એ સૂચવે છે, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સાંભળ. સાયોક્ષમિક ભાવ થી એ શીખવા મળે છે, સાયોક્ષમિક ભાવ નું સ્વરૂપ સમજીને અને એના 18 ભેદો નું સ્વરૂપ સમજીને આપણે એ શીખવા મળે છે કે કોઈ પણ હીન સાંભળજો, ધ્યાન થી એક એક શબ્દ સાંભળજો. કોઈ પણ હીનમાં હીન અવસ્થાની વચ્ચે પણ, એટલે કે કોઈ પણ વિભાવની વચ્ચે પણ, તીવ્રમાં તીવ્ર કષાયોની વચ્ચે પણ, તીવ્રમાં તીવ્ર ઔદયિક ભાવોની વિચિત્રતાની વચ્ચે પણ જીવનો સાંભળજો સ્વભાવ અને સ્વભાવનો અંશ, સ્વભાવ અને સ્વભાવનો અંશ ત્રિકાર મોજુદ હોય હોય ને હોય. સમજાયું શું કીધું? સમજાયું શું કીધું? કોઈ પણ વિભાવની વચ્ચે, કોઈ પણ વિચિત્ર ઉદયોની વચ્ચે, પર્યાયમાં થતા રાગાદી ભાવોની વચ્ચે સ્વભાવ તો સુરક્ષિત છે જ, પરંતુ સ્વભાવનો અંશ પણ પર્યાયમાં વિદ્યમાન છે. એક સાયોક્ષમિક ભાવ આપણને શીખવાડે. ન સમજાય? ખ્યાલ આવે છે? એના ભેદ લેશું એટલે સમજાશે. જેવી રીતના જ્ઞાન, સાયોક્ષમિક જ્ઞાન, એના ભેદ છે ને, 18 ભેદ ના નામ આવે છે. 18 ભેદ, બોલો જલ્દી. 18 ભેદ ના નામ, એના પરથી આ કનેક્ટ કરું. વેરી ગુડ. આપણે 9 ગુણ લીધા ને, તેમાં 18 કેવી રીતના થયા એ જો. તો જ્ઞાન સંબંધી 7 પર્યાય, જ્ઞાન ગુણની સાયોક્ષમિક 7 પર્યાય. મતિ જ્ઞાન સાંભળજો, બોલું છું. જ્ઞાન ગુણની 7, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, સાહેબ રાખે ને નામ, અવધિ જ્ઞાન અને મન પર્યાય જ્ઞાન. કેવળ જ્ઞાન આવશે આમાં? કેમ નહી આવે? કેમ નહી આવે? બોલો તો જરા ગમે ને. કેમ નહી આવે? કારણ કે 40 જ્ઞાન, 40 ભાવનો ભેદ. સમજાયું? તો જ્ઞાન ગુણની જે 5 પર્યાય છે એમાંથી 4 પર્યાય સાયોક્ષમ રૂપે છે અને 1 પર્યાય સાયુક રૂપે છે. હવે સમજાય છે? તો હવે મને કહો, જે વાક્ય હું પહેલા બોલી કે કોઈ પણ વિભાવની વચ્ચે જ્ઞાનનો અંશ પ્રગટ છે કે નહીં કહો? છે કે નહીં કહો? જલ્દી જલ્દી. સ્વભાવ અને સ્વભાવનો અંશ વિદ્યમાન છે કે નહીં? અરે નિગોદિયા જીવમાં પણ અક્ષરનો અનંતો ભાગ જ્ઞાન પ્રગટ છે કે નહીં? કેટલો તીવ્ર મિથ્યાત્વનો ભાવ છે ત્યાં? કેટલો તીવ્ર કષાયનો ભાવ છે? આકુરતા છે? અરે એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરે છે તો પણ ત્યાં એવી હીન દશામાં પણ, હીન દશાની વચ્ચે પણ સાયોક્ષમિક ભાવ છે કે નહીં? સાયોક્ષમિક જ્ઞાન છે કે નહીં? જ્ઞાનનો ઉભાર છે કે નહીં? જ્ઞાનનો અંશ વ્યક્ત છે કે નહીં? બોલો. અરે બોલો. તો ચાર ભેદ લખા આપણે 18 માં. કયા ચાર ભેદ લખા? મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય. હવે આપણે એમાં થોડું ચેન્જ કરશું. પછી લખી નાખો, હમણાં મતિ ને લખો, એની સાથે લખો સુમતિ. મતિ ની બદલે લખી નાખો હમણાંથી બરાબર. સુમતિ, સુશુદ્ધ, સુઅવધિ અને મન. શું મન પર્યાય બોલશું? કેમ નહીં બોલીએ? શું મન પર્યાય કેમ નહીં બોલીએ? કારણ કે મન પર્યાય તું જ હોય. તું એટલે સમજાય છે? સમ્ય. તું એટલે સમ્ય, સમજાય છે? મન પર્યાય જ્ઞાન સમ્યક જ હોય. કેમ? કારણ કે મન પર્યાય જ્ઞાન ભાવલિંગી દિગંબર સંતને જ પ્રગટ થાય અને ભાવલિંગી દિગંબર સંત સમ્યક જ્ઞાની જ હોય. એટલે મન પર્યાય જ્ઞાન તો સમ્યક જ હોય, કે એની આગળ તું નહીં લગાડતા. સમજાય છે? તું મન પર્યાય જ્ઞાન એમ નહીં બોલતા, બોલવાની જરૂર નથી. બરાબર પણ અવધિ જ્ઞાન ની આગળ શું હોવું જરૂરી છે કેમ શું અવધિ કેમ કારણ કે શું અવધિ પણ હોય સમજાય છે જે મિથ્યાદ્રષ્ટિ નારકી અને મિથ્યાદ્રષ્ટિ દેવગતિ ના જીવો ને જે જન્મ થી અવધિ જ્ઞાન છે મિથ્યાત્વ છે એટલે એ અવધિ જ્ઞાન શું નામ પામે છે અને એ જ જીવ ને સમ્યક થાય તો એ જ અવધિ જ્ઞાન શું નામ સમજાય છે શું થયું હા ખ્યાલ આવે છે ને સમજાયું તો કેટલા થઈ દીધા સુમતિ સુશ્રુત સુઅવધિ મન પડે જ્ઞાન કેવલ જ્ઞાન નહી હવે લખો કુમતિ કુશ્રુત અને કુઅવધિ સમજાયું તો કોનો ભેદ ચાલે છે ચાયોક્ષમિક ભાવના કેટલા ભેદ છે 18 ભેદ છે કેટલા થયા 7 ભેદ કયા ગુણ સંબંધી થયા જ્ઞાન ગુણ સંબંધી ચાયોક્ષમિક ભાવની 7 પર્યાય છે એમ બોલવા આખું બરાબર બોલો એટલે સમજાય જ્ઞાન ગુણ સંબંધી ચાયોક્ષમિક ભાવની 7 પર્યાય પોસિબલ છે પોઈન્ટ સમજાય છે 7 પર્યાય પોસિબલ છે હવે આગળ પેલા આપણે 18 છે હવે હા એટલે આ પોઈન્ટ મને સમજાયું કનેક્ટ શું કર્યો કે કોઈ પણ વિભાવ અને વિકાર ની વચ્ચે ચાયોક્ષમિક જ્ઞાન નો ઉઘાડ હરેક જીવ ને મોજુદ હવે એનો શું રોલ છે આ ભેદ કેમ પડ્યા કુ અને સુ ના ભેદ કેમ પડ્યા એનું શું કારણ છે એનું શું સ્વરૂપ છે એ બધું આપણે જોયું પેલા 18 ભેદ આજે પેલા આપણે પક્કા કરી લે 7 થઈ ગયા કેટલા માંથી વેરી હવે જ્ઞાન ગુણ થઈ ગયો બરાબર હવે બીજો ગુણ લો બીજો ગુણ દર્શન ગુણ તો દર્શન ગુણ સંબંધી 3 દર્શન ગુણ શ્રદ્ધા ગુણ નહીં શ્રદ્ધા ગુણ અલગ છે અને દર્શન ગુણ અલગ છે ઓકે હમણાં હું દર્શન ગુણ ના ભેદ કહું છું તો દર્શન ગુણ સંબંધી 3 ભેદ કયા કયા 3 ભેદ ચક્ષુ દર્શન કઈ તેનું સ્વરૂપ પણ હે ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન અને અવધિ દર્શન તો દર્શન સંબંધી કેટલા ભેદ થયા દર્શન ગુણ સંબંધી કેટલા ભેદ થયા જલ્દી જલ્દી બોલો બોલો નીચે ભણવાનું છે જલ્દી 3 બરાબર છે તો દર્શન ગુણ સંબંધી 3 ભેદ જ્ઞાન ગુણ સંબંધી 7 ભેદ કેટલા થયા ટોટલ કેટલા છે ટોટલ કેટલા થઈ ગયા કેટલા બાકી છે અરે વાહ મેથ્સ તો પાસ થઈ ચાલો આગળ હવે આગળ હવે થયેલા 2 ગુણ થયા ગુણ 2 અને 2 ગુણ ની ચાયોક્ષમિક પર્યાય કેટલી થઈ 10 પોઈન્ટ સમજાય છે આપણને કઈ છે શું નહીં બધું જોયું પેલા ભેદ જોયું ચલો આગળ હવે આપણે લઈશું દર્શન જ્ઞાન ગુણ થઈ ગયું દર્શન ગુણ થઈ તમને નથી ખબર મને આ વિષય ભણવામાં કેટલો આનંદ થાય તમને પણ થાય છે શું સરસ પોઈન્ટ સમજાય છે કે સોનગઢ સુવર્ણપુરી એક એવું ક્ષેત્ર છે અને ગુરુદેવ હતા ત્યારે એક એવું ક્ષેત્ર હતું કે એ સંત ત્યાં વિરાજમાન હતા અને ત્યાંથી જીના ગમમાં લિપિબદ્ધ આચાર્યો દ્વારા ચારે અનુયોગ જે લખાયા ભગવાનની વાણી સાંભળીને ગંડરે જીવ્યું અને આ પરંપરા આચાર્ય રચના કરી તો મારું કેવું એ છે કે સુવર્ણપુરી એક એવું ધામ છે કે જ્યાં એ સંત બિરાજમાન થઈ 45 વર્ષ સુધી ચારે અનુયોગ પર ત્યાંથી પ્રરૂપણા થઈ પ્રવચન થયા ગ્રંથોનો સ્વાધ્યાય થયો અહીં સમજાય છે હવે મારી જે ભાવના છે કે આ પારલા મંદિર અને અહીંયા આ સ્વાધ્યાય હોલ આ એક એવું ક્ષેત્ર બને કે આ ક્ષેત્ર માંથી આ હોલ માંથી આ મંદિર માંથી ચારે અનિયોગ ની પ્રરૂપણા હજારો વર્ષો સુધી અહીં સમજાય છે એવી ભાવના છે કે ચારે અનિયોગ ના વ્યાખ્યાન થવા છે ચર્ચા થવી જોઈએ જેટલી ચર્ચા દ્રવ્ય નિયોગ ની થાય છે એટલી ચર્ચા કરના નિયોગ ચરના નિયોગ અને પ્રથમા નિયોગ ની પણ આપણે કરવાની છે પ્રથમા નિયોગ ના પુરાણો ની ચર્ચા કથાઓ ની ચર્ચા તીર્થંકરો ના જીવન ની ચર્ચા પૂર્વ ભાવો ની ચર્ચા ખ્યાલ આવે છે અને ચરના નિયોગ માં પણ કેવું આપણું અંતરંગ બૈરમ જીવન હોવું જોઈએ ખાન પણ કેવું હોવું જોઈએ ખ્યાલ આવે છે મુનિરાજો નું જીવન કેવું છે એક ચાલે છે અષ્ટ પાહુણ સમજાય છે તો એની પણ ચર્ચા અહીંયાથી થવી બોલો સાથ આપશો ચલો સમજાયું? તો કેટલી પર્યાય લીધી? કેટલા ગુણ લીધા? બે ગુણની ક્ષાયોક્ષમ ની ભાવની 10 પર્યાય, બરાબર છે. હવે ત્રીજો ગુણ નો શ્રદ્ધા ગુણ, અને શ્રદ્ધા ગુણ આવશે ને ત્રીજો ગુણ. શ્રદ્ધા ગુણ ની શું આવશે? આમાં શ્રદ્ધા ગુણ ની પર્યાય શું આવશે? ક્ષાયોક્ષમિક ભાવ ચાલે છે ને, ક્ષાયોક્ષમિક ભાવ, ક્ષાયોક્ષમિક સમ્યક દર્શન, સમજાય છે? ઔક્ષમિક ભાવ માં આપણે લીધું ઔક્ષમિક સમ્યક દર્શન, શ્રદ્ધા ગુણ ની ઔક્ષમિક સમ્યક દર્શન રૂપ પર્યાય લીધી. ત્યાં ક્ષાયિક ભાવ ની ચર્ચા કરી ત્યારે ક્ષાયિક સમ્યક દર્શન લીધું. બે સમ્યક દર્શન થઈ ગયા, અરે સમજાય છે ને? ઔક્ષમિક ભાવ માં કયું સમ્યક્ત્વ લીધું? શ્રદ્ધા ગુણ ની કઈ પર્યાય લીધી? ઔક્ષમિક સમ્યક દર્શન રૂપ પર્યાય. ક્ષાયિક ભાવ માં શ્રદ્ધા ગુણ ની કઈ પર્યાય લીધી? ક્ષાયિક સમ્યક દર્શન રૂપ પર્યાય. ક્ષાયોક્ષમિક ભાવ માં શ્રદ્ધા ગુણ ની કઈ પર્યાય લેવાની? ક્ષાયોક્ષમિક સમ્યક દર્શન. હવે એનું શું સ્વરૂપ છે એ પણ જો. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? હવે આગળ કેટલા ગુણ થયા, કેટલી પર્યાય થઈ, કેટલા ભેદ થયા? હવે ચારિત્ર ગુણ એની બે દશા લેવાની, સમજાય છે? ચારિત્ર ગુણ ની બે પર્યાય. કોઈ ઈઝી છે? એક તો ક્ષાયોક્ષમિક ચારિત્ર, ચારિત્ર ગુણ ની ક્ષાયોક્ષમિક ચારિત્ર. આપણે પહેલા લીધું ચારિત્ર ગુણ માં ઔક્ષમિક ચારિત્ર, અને અહીંયા લીધું ક્ષાયિક ચારિત્ર. હવે આપણે વાત કરીએ છીએ ક્ષાયોક્ષમિક ભાવ ની, તો ક્ષાયોક્ષમિક ભાવ માં ચારિત્ર ગુણ ની કઈ પર્યાય આવશે? સિમ્પલ, વેરી ગુડ. સમજાઈ ગયું? તો કેટલી પર્યાય થઈ ચારિત્ર ની? હમણાં એક લીધી આપણે ક્ષાયોક્ષમિક, અને હજીને એક પર્યાય, હજીને એક દશા. ક્ષાયોક્ષમિક ભાવના 18 વેદ માં હજીને એક દશા રિલેટેડ ટુ ચારિત્ર ગુણ. એક તો લીધું આપણે, બીજું સંયમ સંયમ, વેરી. શું લીધું? સંયમ સંયમ. હવે એનો અર્થ પણ આપણે કરો. આટલું થઈ ગયું? ચલો એક વાર બોલી લઈએ આપણે. સુમતિ સુશુદ્ધ સુ અવિ મન પર્યાયાન, પછી સુમતિ સુશુદ્ધ સુ અવિ ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન અવિ દર્શન ચાયોક્ષમિક સમ્યક્ત્વ ચાયોક્ષમિક ચારિત્ર સંયમ સંયમ. કોણ બોલ્યું મારી સાથે? બધા બોલ્યા? બધા ભેદ બોલ્યા? સાચું? અરે વાહ, ચલો. તો કેટલી થઈ ગઈ? બે, બરાબર. આપણે બધા 12 મંદિર ના શિષ્ય છે, બધા ગુરુદેવ. કોઈ મોટું ને કોઈ નાનું નથી, સમજાય છે? ખ્યાલ આવે છે? એટલે આપણે એકદમ રમત કરતા કરતા ભણશું તો એકદમ સમજાય. હજી તો આનાથી અઘરો વિષય લેવાનો છે, એટલે આમાં જ જરાક વોર્મ અપ થાવ ને. તમે લોકો આજે લાગે છે બધાને ઊંઘ આવે છે, થાકી ગયા છે, મોડા તો બધાને એવા લાગે છે. ચાલો હવે આગળ થઈ ગયું. તો જ્ઞાન ગુણ, દર્શન ગુણ, શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ. ગુણ કેટલા થયા? પર્યાય કેટલી થઈ? અરે વાહ, વેરી ગુડ. પર્યાય કેટલી થઈ? અમીબેન ફોર્મ માં ચાલે તે. હવે કેટલી બાકી? ટોટલ કેટલી છે? કેટલી થઈ? કેટલી બાકી? હવે કયો ગુણ, કયો કયો ગુણ રહ્યો? દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય. પાંચ ગુણ આપણે ક્ષાયિક માં જોયા હતા ને, ક્ષાયિક દાન. તો અહીંયા શું બોલવાનું? ક્ષાયોક્ષમિક દાન, ક્ષાયોક્ષમિક લાભ, ક્ષાયોક્ષમિક ભોગ, ક્ષાયોક્ષમિક ઉપભોગ, અને ક્ષાયોક્ષમિક વીર્ય. આટલું સમજમાં આવ્યું? તો ગુણ કેટલા થયા? ગુણ 9, વેરી ગુડ. ગુણ કેટલા થયા? 9. પર્યાય કેટલી થઈ? 18. કર્મ કેટલા થયા? આમાં કેટલા કર્મ આવ્યા? તો કે 4 ઘાતી કર્મ. સમજાય ને? જ્ઞાનાવર્ણીય કર્મ, એની સામે જ્ઞાન ગુણ. હવે ટેબલ એમ બનાવવાનું, જ્ઞાનાવર્ણીય કર્મ, એની સામે જ્ઞાન ગુણ, અને એની કેટલી પર્યાય? વેરી ગુડ, 7 પર્યાય. સુમતી સુશુદ્ધ સુ અવધિ લીધું ને, તો જ્ઞાનાવર્ણીય, બોલો બોલો જલ્દી, જ્ઞાનાવર્ણીય કર્મ, એની સામે ગુણ જ્ઞાન, અને એની સામે પર્યાય કેટલી? વેરી. હવે સેકન્ડ, દર્શનાવર્ણીય કર્મ. હવે કર્મ ઇન્ટ્રોડ્યુસ કરું છું એટલે આખું ટોટલ થઈ જાય. દર્શનાવર્ણીય કર્મ, એની સામે દર્શન ગુણ, ગુણ સેકન્ડ કોલમ ગુણ, એટલે એકદમ ક્લિયર થશે. દર્શનાવર્ણીય કર્મ, એની સામે દર્શન ગુણ, અને એની સામે પર્યાય વેરી. પછી મોહનીય કર્મ, એની સામે બેગુણ શ્રદ્ધા અને વેરી ગુડ. શ્રદ્ધાની પર્યાય એક અને ચારિત્ર ની પર્યાય બે, તો ટોટલ પર્યાય ત્રણ. ગુણ બે, ગુણ બે અને કર્મ એક, એટલે દર્શન મોનીય અને ચારિત્ર મોનીય કર્મ. તો જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, મોહનીય કર્મ આવ્યું અને છેલ્લે અંતરાય કર્મ. તો અંતરાય કર્મ ની સામે પાંચ ગુણ અને પાંચ ગુણ ની પાંચ સાયોક્ષમિક દર. થોડુંક માઇન્ડ ચલાવજો તો યાદ રહેશે, સમજાશે. ચાર જો હવે નિયમ, ચાર ઘાતી કર્મ માં સાયોક્ષમિક દશા ઘટિત થાય આ નિયમ છે. આ કલાની એવું અકાશ્ય નિયમ છે. શું નિયમ છે? ચાર આઠ કર્મ છે ને, ચાર ઘાતી ચાર અઘાતી, તો ચાર ઘાતી કર્મ માં સાયોક્ષમ દશા ઘટિત થશે, અઘાતી માં નહીં થાય. સમજાય છે? અઘાતી માં ખાલી બે જ દશા, અઘાતી માં ખાલી બે, એક તો અઘાતી નો ઉદય અને એક અઘાતી નો ક્ષય. સિદ્ધ દશા થતા અઘાતી નો ક્ષય અને અર્યન દશા સુધી અઘાતી નો ઉદય. તો અઘાતી માં ખાલી બે દશા, કઈ બે દશા? તેજલબેન, ક્ષય અને ઉદય. ક્ષય અને ઉદય અને ક્ષયોક્ષમ દશા ખાલી ઘાતી કર્મ માં ઘટિત થાય. આટલું સમજાયું? ખબર પડી? ઘાતી કર્મ માં ક્ષયોક્ષમ દશા બને છે. ચાર ઘાતી કર્મ માં ક્ષયોક્ષમ દશા બને છે. ચાર ઘાતી કર્મ એની સામે નવ ગુણો અને એની સામે ક્ષયોક્ષમિક ભાવ ની અઢાર પર્યાય. એમ આઈ ક્લિયર? અગેન જલ્દી જલ્દી, ચાર ઘાતી બોલો બોલો, ચાર ઘાતી, ચાર ઘાતી એની સામે કેટલા ગુણ? નવ ગુણ. અને એની સામે ક્ષયોક્ષમિક ભાવ ની કેટલી પર્યાય? અઢાર. ક્ષયોક્ષમિક ભાવ ની અઢાર પર્યાય, ક્ષાયિક ભાવ ની નવ પર્યાય. અહીં સમજો, ક્ષયોક્ષમિક ભાવ ની અઢાર પર્યાય એટલે અઢાર ભેદ આપણે શીખી ગયા. કેટલું બધું શીખી ગયા? બોલો જલ્દી, ખ્યાલ આવે છે? તો ચાર ઘાતી કર્મ, નવ ગુણ અને અઢાર ભેદ. આટલું લીધું, સમજાયું આટલું? ચલો હવે આપણે વિષય પર આવી આવ્યા. એટલે આ વિષય હતો, પણ હવે જે આજનો વિષય છે એ લઈએ. જો ગયા વખતે આપણે સાયોક્ષમિક શબ્દને તોડ્યો હતો અને આપણે એમાંથી ત્રણ શબ્દો સમજ્યા હતા. કોઈને યાદ છે? જેને યાદ હોય અરે ઉભારો, યાદ હોય હાથ ઉપર કરે. હા વેરી ગુડ, ચલો ઘણા બધાને યાદ છે. સાયોક્ષમિક શબ્દ વિચ ઇઝ રિલેટેડ ટુ કર્મ, હમણાં સાયોક્ષમિક ભાવ ને ક્ષયોક્ષમ, લેટ મી બી વેરી સ્પેસિફિક, ક્ષયોક્ષમ શબ્દ ને આપણે બ્રેક કરીએ. થોડું સમજીએ, થોડું અઘરું છે મને ખબર છે, પણ સામે ક્ષયોક્ષમ શબ્દ ને આપણે બ્રેક કરીએ, બરાબર? અને બ્રેક કરીને આપણે ત્રણ શબ્દ લીધા હતા. ક્ષય સામગ્રી એક હોય, ક્ષય ઉદય અને ઉપક્ષમ, બરાબર? ક્ષય ઉદય અને ઉપક્ષમ ત્રણ શબ્દ થી આ શબ્દ બન્યો ક્ષયોક્ષમ. ખરેખર વર્ણન યોગમાં આખો શબ્દ છે ક્ષય ઉદયોક્ષમ. આખો શબ્દ બરાબર બોલો, ક્ષય ઉદયોક્ષમ. અને આપણે શોર્ટ કરીને શું બોલી દઈએ છીએ? ક્ષયોક્ષમ. શોર્ટ કરીને શું બોલી દઈએ છીએ? ક્ષયોક્ષમ, બરાબર? અને ઇટ ઇન્ક્લુડ થ્રી વર્ડ, એટલે ત્રણ પ્રક્રિયા ભજવાય છે. સમજો, જયારે અહીંયા ક્ષયોક્ષમ ભાવ પ્રગટ થાય છે ત્યારે કર્મમાં જે કર્મ પરમાણુઓ છે એમાં ત્રણ પ્રકારની પ્રક્રિયા ભજવાય છે ત્યારે અહીંયા ક્ષયોક્ષમ ભાવનો જન્મ થાય. અહીં સમજાય છે, બરાબર? હવે ત્રણ શબ્દ લીધા આપણે, ક્ષય ઉદય ક્ષય માં આપણે શું લીધું? ક્ષય એટલે જે ચાલીક વાળો ક્ષય, એ ક્ષય જે નીકળી જાય કાયમ માટે, અકર્મ થઈ જાય અને આત્મા સાથે વયો જાય બહાર, એ ક્ષય નહીં, કર્મ નો અભાવ નહીં. અહીંયા ક્ષય નો અર્થ સાંભળજો, અહીંયા ક્ષય નો અર્થ કર્મ નો અભાવ નહીં. તો અહીંયા ક્ષય નો અર્થ લીધો તો એક વર્ડ બોલ્યા હતા આપણે, ઉદયા ભાવી ક્ષય. આની લખો, સાંભળો, બે ચાર વાર વાંચો તો એનો ભાવ એકદમ સમજાશે. ક્ષયોક્ષમ શબ્દમાં ક્ષય નો અર્થ શું લેવાનો? ઉદયા ભાવી છે. હવે શું આખું આવ્યું? શું? ઉદય નો અભાવ ઇઝ ઇક્વલ ટુ ક્ષય. અહીંયા એનો અર્થ, ઉદય નો અભાવ છે એ ક્ષય છે. અહીંયા ક્ષય ને કર્મ નો ક્ષય થઈ ગયો એમ નહીં, ઉદય નો અભાવ છે એટલે કર્મ છે વિદ્યમાન છે પરંતુ એ હમણાં સત્તામાં પડ્યા છે એનો ઉદય નથી એનું ફળ નથી મળતું એની ફળ સામર્થ જે છે એ હમણાં ઉદયમાં નથી એનું નામ ઉદયાભાવી છે આટલું સમજાયું શય નો અર્થ સમજાયો ક્ષયક્ષમમાં જલ્દી જલ્દી ઉદયાભાવી છે બરાબર છે હવે પછી એના પછી શું શબ્દ છે ઉદય 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 તો આપણને ખ્યાલ છે ને ઉદય કર્મ નો ઉદય આવ્યો ઉદય આવ્યો એટલે ફળ દાન સામર્થ પ્રગટ થયું એટલો શબ્દ ખાલી લખી દો ઉદય ઈઝી કરતું ફળ દાન સામર્થ ફળ આપવાની સામર્થ પ્રગટ થવી એને કહેવાય ઉદય એટલે તો આપણે ગાઈએ છીએ શું ગાઈએ છીએ ઉદય ગમે તેવા આવે આત્મન એનાથી તું છે ભિન્ન ભગવન શું ગાઈએ છીએ ઉદય ગમે તેવા આવે એટલે ઉદય ગમે તેવા આવે એટલે કે કર્મ એનું ફળ પ્રગટ કરે ફળ આપે અને ક્યારે આપશે ફળ કે બાંધ્યું છે જીવે પહેલા જીવે બાંધ્યા છે કર્મ એ કર્મ સત્તામાં હતા એ સત્તામાં બેઠા હતા એનો કાળ આવ્યો એટલે એ ઉદયમાં આવ્યા એટલે એનું ફળ પ્રાપ્ત થયું એટલે ઉદય નો અર્થ અહીંયા શું લેવાનો ફળ આપવાની સામર્થ પ્રગટ આટલું સમજાયું શૈન અર્થ બોલો બોલો જલ્દી ઉદયાભાવી ઉદય નો અર્થ ફળ દાન સામર્થ નું વેરી ગુડ અને ઉપશમ જેને શબ્દ શૈ ઉદય ઉપશમ શોર્ટ બોલો તો શયોપશમ જેવા શબ્દ ઉપશમ છે ને ઉપશમ તો ઉપશમ નો અર્થ શું છે અહીંયા અરે વાહ વેરી ગુડ ઉપશમ નો અર્થ છે સદ અવસ્થા સદ અવસ્થા સત એટલે કે એ અવસ્થામાં એનો ઉપશમ છે એટલે એ પણ ઉદયમાં નહીં આવે બસ ખાલી એટલું યાદ રાખો સદ અવસ્થા રૂપ ઉપશમ આટલું સમજાયું સમજાય છે ખ્યાલ આવે છે આ બધું આપણે કરી લીધું છે લાસ્ટ ટાઈમ પણ રિવિઝન કરીએ છીએ એકદમ પાકું હવે આપણે એને ઘટિત કરીએ તો શું થયું આમાં ક્ષયોપશમ માં ત્રણ શબ્દ લીધા હવે આપણે એની આખી પરિભાષા લખીએ ત્રણ વાક્ય લખવાના છે સાંભળજો ન સમજાય તો ખાલી સાંભળજો આખી પરિભાષા જે ત્રણ શબ્દ લખ્યા ને હવે એની આખી પરિભાષા જે જીનાગમમાં આવી છે ક્ષયોપશમ ની એ આખી પરિભાષા લખાવું છું અને એ પરિભાષાને આપણે એક કર્મ લઈએ અને એક કર્મમાં આપણે ઘટી જાય બસ આટલું કરવાનું છે બરાબર છે પરિભાષા બોલતા પહેલા ગયા વખતે આપણે એક વાત એ લીધી હતી કે જયારે કર્મ નો બંધ થાય છે ત્યારે એ પ્રકૃતિ બોલો બોલો યાદ છે પ્રદેશ સ્થિતિ અને અનુભવ નો બંધ ત્યાગ કરે છે જયારે કર્મ આવે ને આશ્રમ કર્મ આવે યા જીવ નો ભાવ થયો તો વિભાવ ભાવ થયો વિકારી ભાવ થયો અને અશુદ્ધ ભાવ થયો અને કર્મ આવ્યા તો આવતા વેગ એમાં પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અને અનુભવ બંધ પડે છે તો આપણે વાત લીધી હતી કે અનુભાવ બંધની અપેક્ષાએ અનુભાવની અપેક્ષાએ જે ઘાતી કર્મ છે ઘાતી કર્મ જેની આપણે વાત કરવાની છે ને કરી રહ્યા છીએ ક્ષયોપશમ ભાવમાં તો ઘાતી કર્મમાં અનુભાવની અપેક્ષાએ કેટલા ભેદ પડે છે કેટલા ભેદ પડે છે ભૂલી ગયા ને બધું વાતે તો યાદ રહે વેરી ગુડ બે ભેદ પડે છે કયા ભેદ પડે છે બે ભેદ ઘાતી કર્મની અનુભાવની અપેક્ષાએ ઘાતી કર્મના બે ભેદ પડે છે સર્વઘાતી અને દેહઘાતી સાંભળો સાંભળો મહિમા આવી જોઈએ આપણે જ્ઞાનની મહિમા આપણને આચાર્યની મહિમા આપણને સર્વજ્ઞ પરમાત્માની મહિમા કે આ બધી પ્રક્રિયા જે એક એક પરમાણુની ભજવાઈ રહી છે અંદરમાં અને એક એક ભાવ એ બધું પ્રત્યક્ષ કેવળ જ્ઞાની કેવળ જ્ઞાનમાં પ્રતિ સમય જાણે અને કર્મ કરીને આચાર્ય દેવે તાર પત્ર ઉપર એક એક શબ્દને કોતરી કોતરીને આપી માટે લખ્યો છે પોઈન્ટ સમજાયો શું પોઈન્ટ કીધો બોલો જલ્દી અનુભાવની અપેક્ષાએ ઘાતી કર્મની પ્રકૃતિઓમાં બે ભેદ પડે છે સર્વઘાતી અને દેહઘાતી સમજાય છે અને સર્વઘાતીની પરિભાષા આપણે શું લીધી હતી સર્વઘાતીની પરિભાષા કોઈને યાદ છે સર્વઘાતી કોને કહેવાય બોલો કે જીવના જ્ઞાનાદી ગુણોની પર્યાયને પૂર્ણતઃ ભાગ કરે. જેવી રીતે આમાં કેવળ જ્ઞાન થોડું છે અને થોડું નથી એવું છે, બરોબર છે? કેવળ જ્ઞાન થોડું છે અને થોડું નથી એવું છે, યા તો પૂરું છે યા તો પૂરું નથી, સમજાય છે? તો કેવળ જ્ઞાન પૂરું નથી તો એની સામે કેવળ જ્ઞાનાવલ્ય કર્મનો એવો ઉદય છે કે કેવળ જ્ઞાનાવલ્ય કર્મના ઉદયમાં કેવળ જ્ઞાન રંચ માત્ર પણ પર્યાયમાં પ્રગટ થશે. પણ સમજાય છે? તો કેવળ જ્ઞાનાવલ્ય કર્મ, જ્ઞાનાવલ્ય ની પાંચ પ્રકૃતિ છે ને, પાંચ પ્રકૃતિ જ્ઞાનાવલ્ય, અંદર અંદર જાઓ તો જ્ઞાનાવલ્ય ની પાંચ પ્રકૃતિ છે. મતિ જ્ઞાનાવલ્ય, શુદ્ધ જ્ઞાનાવલ્ય, અવધિ જ્ઞાનાવલ્ય, મનપર્ય જ્ઞાનાવલ્ય અને કેવળ જ્ઞાનાવલ્ય કર્મ. તો કેવળ જ્ઞાનાવલ્ય કર્મ તમે એને બે ભાગી કહેશો કે સર્વભાગી? વેરી ગુડ, એક્સેલન્ટ. કેમ? કેમ? કારણ કે કેવળ જ્ઞાન નો પર્યાયમાં સર્વથા પૂર્ણતઃ ઘાત કરે છે, ઘાત કરવામાં નિમિત્ત કરે છે ને, ઘાત કરવામાં નિમિત્ત, સમજાયું? તો કેવળ જ્ઞાનાવલ્ય એ સર્વઘાતી કે દેહઘાતી? વેરી ગુડ. કેમ? કારણ કે પર્યાયમાં હમણાં કેવળ જ્ઞાન સર્વથા નથી. આટલું સમજાયું? સમજાય છે? ધીરે ધીરે કરીએ તો આપણે શું લીધું કે અનુભાવની અપેક્ષાએ, જે ફળ આપવાના સામર્થ્યની અપેક્ષાએ ઘાતી કર્મ માં બે ભેદ પડે છે, સર્વઘાતી અને દેહ. એટલે ઇન શોર્ટ સાંભળો, ઘાતી કર્મ ની એવી પ્રકૃતિ છે 47, તો જે છે ને 148, 148 છે ને ટોટલ, આ તો ખબર છે ને, 148, તો એમાંથી 101 અભાતી, 101 ભેદ અભાતીમાં અને 47 ભેદ ઘાતીમાં. તો જે 47 પ્રકૃતિ છે ઘાતીનું સબ, એટલે શું કહેવાય, મૂળ પ્રકૃતિ ને ઉત્તર પ્રકૃતિ, ભેદ અને પ્રભેદ, સમજાય છે? ભેદ અને પ્રભેદ, ચાર ભાતી કર્મ મૂળ ભેદ, જ્ઞાનાવલ્ય, દર્શનાવલ્ય, મોની અને હવે જ્ઞાનાવલ્ય ના ભેદ, દર્શનાવલ્ય ના ભેદ, મોહનીય ના ભેદ, એટલે ભેદ ના ભેદ એને પ્રભેદ કહેવાય. પોઈન્ટ સમજાય છે ને? તો ટોટલ ભાતી કર્મ ચાર છે, પણ ચાર ભાતી કર્મ ની ઉત્તર પ્રકૃતિ કેટલી છે? વેરી ગુડ, 47. 47 એ 47 પ્રકૃતિ કેવી રીતના થશે? જલ્દી બોલો, જલ્દી બોલો. અરે આ તો મજા આવી ગઈ એક્ચ્યુઅલી. એમાં છે ને ઉપયોગ કેટલા નો ઘરે ગયો, પૂછી ગયો ગયો બોલી લો. વેરી ગુડ, જ્ઞાનાવલી, તમે ડિસ્ટર્બ નહીં કરો, બોલો, હવે બોલીએ છીએ, સાંભળો. જ્ઞાનાવલી ની પાંચ, 47 કરી છે ઉપમા, જલ્દી 47 કરો, 47 જ્ઞાનાવલી ની. વેરી ગુડ. દર્શનાવલી ની 9, અરે વાહ. પછી મોહનીય ની પાછળથી કોઈ બોલે, પાછળથી મોહનીય ની 28, વેરી ગુડ, સમજાય છે? અને અંતરાય ની ટોટી કરો, થઈ ગયા? આમ જ બોલો છો? બોલો જલ્દી, થઈ ને? 47 જ્ઞાનાવલી પાંચ પ્લસ 9 પ્લસ 28 પ્લસ 5, 5 પ્લસ 9 પ્લસ 28 પ્લસ 5, જ્ઞાનાવલી ની અંતરાય ની અંતરાય, જ્ઞાનાવલી, દર્શનાવલી, મોનીય, એની મોનીય ના પાછા બે ભેદ, દર્શનમોનીય ના ચારિત્રમોનીય, ટોટલ 25, તો ટોટલ મોનીય. વેરી, સમજાય છે? મોનીય ના બે ભેદ, દર્શનમોનીય, બોલો, અરે બોલો, આનંદ કરો, બોલો, એટલીસ્ટ બોલો તો ખરા. આચાર્ય ની વાણી આપણા મુખ માં આવે અતિ સૌભાગ્ય છે. બોલો, જ્ઞાના મોનીય ના બે ભેદ, દર્શનમોનીય, દર્શનમોનીય ની ચારિત્રમોનીય ની ટોટલ, અને ઘાતી કર્મ ટોટલ, ઘાતી કર્મ ટોટલ 47, ઘાતી કર્મ ટોટલ, જ્ઞાનાવલ્ય, દર્શનાવલ્ય, મોહનીય અને અંતરાય, આટલું સમજાયું બરાબર? તો 47 પ્રકૃતિ જે છે એમાંથી અમુક પ્રકૃતિ, 47 માં જે ડિવિઝન કરીએ આપણે ફટાફટ, ચલો જલ્દી જલ્દી, અમુક પ્રકૃતિ કેવી છે? વેરી ગુડ, અમુક પ્રકૃતિ કેવી છે? સર્વભાવ, એ સર્વથા ભાગ કરે છે, જેટલા કેવળ જ્ઞાન નો સર્વથા ભાગ છે તેની સામે કેવળ જ્ઞાનાવલ્ય કર્મ સર્વધાતી તો અમુક પ્રવૃત્તિઓ સર્વધાતી છે અને અમુક પ્રવૃત્તિઓ દેહધાતી કેટલા માંથી વેરી ગુડ વેરી ગુડ થોડું ધ્યાન આપશો તો સમજાશે કેટલા માંથી વેરી ગુડ અને 47 માંથી 21 પ્રવૃત્તિઓ સર્વધાતી છે બોલું ને કે ગુંચવાઈ ગયા હા ચલો 21 પ્રવૃત્તિઓ સર્વધાતી છે અને 26 પ્રવૃત્તિઓ દેહધાતી સમજાવી કેટલા માંથી 47 ધાતિ કર્મ માંથી અનુભાવની અપેક્ષાએ જે બે ભેદ પડ્યા સર્વધાતી અને દેહધાતી એમાંથી 21 પ્રકૃતિઓ સર્વધાતી છે અને 26 પ્રકૃતિઓ દેહધાતી 21 સર્વધાતી 26 દેહધાતી હવે ચલો જ્ઞાના હવે તમે જ બોલો હમણાં તમે ડિવિઝન કરી લેશો ચલો જલ્દી જ્ઞાનાવાણીની કેટલી રીતે આપણે એકવાર આ થઈ જશે ને પછી સંરક્ષણની ફરી ભાષા બહુ સરળ થશે કારણ કે બધા શબ્દમાં આવવાના છે એટલે અચ્છા એક પોઈન્ટ હજી કહી દઉં તમે બોલો કહો જલ્દી બોલો ઓકે આપણે શું છે કેલા સર્વધાતી પ્રકૃતિ અને દેહધાતી પ્રકૃતિ બરાબર આ ભેદ થયેલા બરાબર છે ધાતુ કર્મમાં અમુક સર્વધાતી પ્રકૃતિ શબ્દ શું બોલું છું પ્રકૃતિ અને અમુક દેહધાતી પ્રકૃતિ હજી એક વાત લીધી યાદ છે કોઈને યાદ છે કોઈને હા બોલો બોલો વેરી ગુડ હવે સામો સર્વધાતી પ્રકૃતિ જે છે જેથી હમણાં હું લખાવું છું તમને એટલી સર્વધાતી પ્રકૃતિ જે લખાવી તમને હમણાં એ 21 સર્વધાતી પ્રકૃતિઓના બધા જ સામને બાકી યાદ રાખજો ખાલી યાદ રાખી લેજો બધા જ સ્પર્ધકો સર્વધાતી સર્વધાતી પ્રકૃતિના બધા જ સ્પર્ધક સમજાવું છું પહેલા વાક્ય લખો એક સર્વધાતી પ્રકૃતિના બધા સ્પર્ધકો સર્વધાતી આટલું યાદ રહેશે બોલશો મારી સાથે અરે બોલો બોલો જલ્દી જલ્દી બોલો સર્વધાતી પ્રકૃતિઓના બધા સ્પર્ધકો અને દેહધાતી પ્રકૃતિઓમાં થોડા સ્પર્ધક સર્વધાતી અને થોડા સ્પર્ધક દેહધાતી સમજાયું અર્જુ એક બે વાક્ય યાદ રહેશે ખાલી યાદ રાખો બોલો મારી સાથે બોલો સર્વધાતી પ્રકૃતિઓના બધા સ્પર્ધકો જોરથી બોલો ને ભૂખ લાગી છે બોલો જલ્દી સર્વઘાતી પ્રકૃતિઓના બધા સ્પર્ધકો દેશઘાતી પ્રકૃતિના થોડા સ્પર્ધક દેશઘાતી થોડા સ્પર્ધક સર્વઘાતી આટલું યાદ રાખજો હવે આમાં પણ આપણે એટલે આ સમજવાનું છે કારણ કે ક્ષયોક્ષમ દશા સર્વધાતી પ્રકૃતિઓમાં જે ગીત લગાવશે એમાં નહીં બને કારણ કે એના બધા સ્પર્ધકો સર્વધાતી છે સાંભળજો હું તમને સિદ્ધ કરીને બતાવીશ ક્ષયોક્ષમ દશા માત્ર દેશઘાતી પ્રકૃતિમાં જ બનશે કારણ કે દેશઘાતી પ્રકૃતિ ઇન્ક્લુડ દેશઘાતી સ્પર્ધક એન્ડ સર્વઘાતી સ્પર્ધક ગો બસ આટલું યાદ રાખવાનું ચલો પાછું બોલો જલ્દી પાછું બોલો ટોટલ ઘાતી પાછું બોલો ટોટલ ઘાતી કર્મ વેરી ગુડ ઘાતી કર્મ માંથી અનુભાવની અપેક્ષા બે ભેદ સર્વઘાતી અને ટોટલ ઘાતી કર્મ 47 એમાંથી બે સર્વઘાતી અને દેશઘાતી વેરી ગુડ સર્વઘાતી એટલે સર્વથા ઘાત કરે અને દેશઘાતીને થોડો ઘાત કરે અને થોડો ઉઘાડ થોડી પ્રગટતા થોડી વ્યક્તતા હોય આટલું સમજાયું બરાબર છે બરાબર સર્વઘાતી પ્રકૃતિના બધા સ્પર્ધક વેરી ગુડ દેશઘાતી પ્રકૃતિના સ્પર્ધકમાં થોડા દેશઘાતી થોડા ક્ષયોક્ષમ દશા તેમાં બનશે ક્ષયોક્ષમ દશા તેમાં બનશે સર્વઘાતીમાં સર્વઘાતીમાં કેમ સર્વઘાતીમાં નહીં બને કેમ નહીં બને કારણ કે સર્વઘાતીના બધા સ્પર્ધક અને ક્ષયોક્ષમ દશા ક્યાં પોસિબલ થઈ શકે એ દેશઘાતી પ્રકૃતિમાં કેમ કારણ કે દેશઘાતી પ્રકૃતિના થોડા સ્પર્ધક સર્વઘાતી છે થોડા સ્પર્ધક દેશઘાતી છે હવે એને આપણે સિદ્ધ કરીને સમજ ખાલી આટલું યાદ રાખજો આ યાદ રાખશો અને પછી હું સમજાવીશ અને એ સમજાશે તો આ લિંક બરાબર દેશ પણ આટલું યાદ રહ્યું આટલું ખાલી યાદ રહ્યું બરાબર દેશ સાથી અને સર્વ સાથી પ્રકૃતિ દેશ સાથી ના બધા સ્પર્ધક છવિ તમે કોઈ વચ્ચે વચ્ચે બીજું બધું બહુ બોલો છો પણ બોલવું પડે ને સમજાવવું તો પડે ને કે શું છે હવે આપણે એકવીસ સર્વધાતી પ્રકૃતિ લખીએ છીએ અને છવ્વીસ પ્રકૃતિ લખીએ તેમાંથી 47 કોના ભેદ છે 47 ખાતી કર્મના મૂળ ભેદ કેટલા 7 અને ઉત્તર ભેદ કેટલા 47 એમાંથી સર્વસાથી કેટલી અને દેહ સાથી કેટલી બધું અહીંયા જ યાદ થઈ જાય ઘરે જઈને યાદ કરવું જ ન પડે એવી રીતના યાદ કરો ચલો હવે સર્વધાતી જ્ઞાનાવાણીય કર્મ લઈએ એની ચોથી પ્રકૃતિ કેટલી છે વેરી ગુડ તો 5 માંથી કેવળ જ્ઞાનાવાણીય કર્મ એ સર્વધાતી અને મતિ જ્ઞાનાવર્ણીય શુદ્ધ જ્ઞાનાવર્ણીય અવધિ એન્ડ મનપ્રિય જ્ઞાનાવર્ણીય કર્મ એ દેવસ્થાન પેલા આટલું લખો બરાબર આટલું લખો પેલા તો 5 જ્ઞાનાવર્ણીય ની 5 પ્રકૃતિ માંથી 4 વેરી ગુડ વેરી ગુડ 4 અને 1 અરે બોલો 4 અને 1 કોની જ્ઞાનાવર્ણી કેટલી છે ટોટલ વેરી ગુડ તો 1 પોઈન્ટ થઈ ગયું એટલે 1 કર્મ થઈ ગયું હવે બીજો કર્મ કયો કર્મ ચલો ચલો મજા આવે છે કે કંટાળો આવે છે મજા આવે છે કે કંટાળો આવે પેલા એ બોલો આવું ઢીલું ચલો ખૂબ મજા આવે તો બરાબર હવે લખો દક્ષિણાવર્ણીય ની કેટલી પ્રકૃતિ છે વેરી ગુડ કેટલી છે 9 તો હવે 9 માંથી કઈ કઈ દેશ ભાગી ને કઈ કઈ સરળ એ સમજવાનું ઓકે ચલો પેલા હું લખાવું છું પેલા હું લખાવું છું તમને સર્વધાતી તો કેવળ દર્શનાવર્ણીય એ સર્વધાતી પ્રકૃતિ બરાબર કેવળ દર્શનાવર્ણીય હવે કેટલી રહી 8 રહી ને 8 ઓકે હવે જો ચક્ષુ દર્શનાવર્ણીય અચક્ષુ દર્શનાવર્ણીય પેલા તો તમને 9 નામ આવે છે દર્શનાવર્ણીય કર્મ ના 9 નામ પેલા 9 નામ બોલું છું પેલા 9 નામ સાંભળો 9 નામ દર્શનાવર્ણીય ના 9 ભેદ પેલા 9 ભેદ સાંભળો પછી એમાંથી કઈ સર્વઘાતી ને કઈ દેશા 9 ભેદ ચક્ષુ દર્શનાવર્ણીય અચક્ષુ દર્શનાવર્ણીય અવધિ દર્શનાવર્ણીય કેવળ દર્શનાવર્ણીય 4 બરાબર પછી ઇન્ટરેસ્ટિંગ છે હવે જે ભેદ છે નિદ્રા કોઈ સમજાય છે હું આવી ને પ્રવચન માં કાલે આપણે વાત કરી શું વાત કરી હતી કાલે આપણે શું વાત કરી હતી કે નોટ પૈસા ગણતા કોઈને અરે કોઈને ધક્કો આવી જાય અરે ભૂલો અને સેલ્સમેન સાડી બતાવતો હોય ત્યારે અરે ભૂલો હે તો અહીંયા શું કે છે કે નિદ્રા નિદ્રા એ બે દર્શનાવર્ણીય કર્મ નો છે નિદ્રા હવે એનાથી આગળ નિદ્રા 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 કોઈ સમજાય છે પ્રતિભા એનાથી આગળ એટલે ઇન્ટેન્સિટી ઓફ ધ સ્લીપ ઇન્ક્રીઝ થાય છે પ્રતલા વાળો પ્રતલા પ્રતલા વાળો તો ઊંઘમાં આપણે કહીએ ને ઘણા જીવો સાંભળતો હોય ને આપણે વાત એટલે ઊંઘમાં ચાલી આવ્યા કઈક કરી આવ્યા કઈક ખાઈ આવ્યા કઈક મૂકી આવ્યા લઈ આવ્યા અને સુઈ ગયા ખબર જ ન પડી તમે રાતના ઉઠાતા અચ્છા ઉઠાતા ખબર નહીં એને કહેવાય પ્રગાઢ નિદ્રા ગાઢ નિદ્રા આ બધા એના ભેદ છે અહીં સમજાય છે નિદ્રા 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 આવે છે નિદ્રા કોઈને હમણાં ના એટલે હમણાં દર્શનાવાણી કર્મ નો ઉદય મંદ છે સમજાય છે નિદ્રા મુનિરાજ ને મુનિરાજ ને મુનિરાજ ને મુનિરાજ ન હોય નિદ્રા ન હોય એટલે કેટલી હોય કેટલી હોય કેટલી હોય શું કરતા હશે આખો દિવસ રાત એને કઈ કામ નહીં ત્યાં તો બધું ત્યાગી ને રહ્યા છે નહીં શું કરતા હશે બોલો કેટલું સુવે મુનિરાજ કેટલું સુવે છ ઢાળા માં વાંચ્યો આવે છે ને ગાથા જો સાંભળો શું કીધું નિદ્રા 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 પ્રચલા 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 અને જ્ઞાન વૃદ્ધિ સમજાય છે તો અર્થ થઈ ગયું જ્ઞાન વૃદ્ધિ જ્ઞાન જ્ઞાન વૃદ્ધિ બરાબર છે જ્ઞાન તો નહીં જ્ઞાન ન જ્ઞાન વૃદ્ધિ બરાબર હવે સાંભળો કેટલી થઈ 9 પ્રકૃતિ થઈ હવે જલ્દી જલ્દી ડિવાઈડ કરો જલ્દી જલ્દી સર્વધાતી ને દેશ ભાતી માં બરાબર તો કેવળ જ્ઞાનાવર્ણીય
સર્વધાર્મિક. હવે જો નિદ્રા 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 પ્રચલા 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 ને જ્ઞાન વૃદ્ધિ આ બધી દેશ આ બધી સર્વધાર્મિક છે. પોઈન્ટ સમજ્યા છે? આ બધી સર્વગાતી છે. એક બે ત્રણ ચાર પાંચ અને છ, નવ માંથી છ સર્વગાતી અને ચક્ષુ અચક્ષુ અને અવળી ત્રણ દેશ ભાઈ. થઈ ગયું ક્લિયર? જલ્દી, છ સર્વગાતી અને ત્રણ દેશ ભાઈ, ચક્ષુ દર્શનાવણીય, અચક્ષુ દર્શનાવણીય, અવધી દર્શનાવણીય, દેશ ભાતી અને બીજી બધી સર્વગાતી પ્રવૃત્તિ. બરાબર છે? સર્વઘાતી પ્રકૃતિ ના બધા સ્પર્ધક બોલો, અને દેહઘાતી પ્રકૃતિ ના સ્પર્ધક દેહઘાતી પણ. અને ચલો પૂરું કરું છું પાંચ મિનિટમાં. હવે આગળ કયો કર્મ? જુદી જુદી. કયો કર્મ? બે. મોહનીય ના કેટલા ભેદ છે? બે. કયા કયા? દર્શન મોહનીય ને દર્શન મોહની ના કેટલા ભેદ છે? ત્રણ ટુકડા થાય છે ને, તો લીધું છું ત્રણ ટુકડા થાય છે. તો ત્રણ ટુકડા માંથી દર્શન મોહનીય ના ત્રણ ટુકડા પેલા તો કયા કયા? મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક. આ યાદ રાખજો. થોડું થોડું તો યાદ રાખવું પડશે ભાઈ. યાદ નહીં રાખો તો બહુ કન્ફ્યુઝન થઈ જશે. દર્શન મોહની ના કેટલા ટુકડા થાય? જલ્દી બોલો કયા કયા? મિથ્યાત્વ, મિશ્ર અને વેલ. તો હવે જે મિથ્યાત્વ પ્રકૃતિ છે અને મિશ્ર પ્રકૃતિ છે, સમજો હા, મિથ્યાત્વ અને મિશ્ર પ્રકૃતિ એ સર્વભાતી છે અને સમ્યક પ્રકૃતિ એ દેહભાતી. ત્રણ ટુકડા, અગેન ત્રણ ટુકડા. કયા ત્રણ ટુકડા? મિથ્યાત્વ અને મિશ્ર, જે પહેલા બે છે ને, પહેલા બે એ સર્વભાતી છે. સિમ્પલ છે ને? સર્વભાતી હોય તો જ તો એનો ઉદય આવે અને સમ્યક દર્શન કમ્પ્લીટલી વયું જાય. કારણ કે સર્વઘાતી એ સર્વભાગ કરે છે, ભાવનો સર્વથા ભાગ કરે. તો મિથ્યાત્વનો ઉદય આવ્યો તો સમ્યક્ત્વ થોડું રહેશે, થોડું રહેશે ને થોડું જશે, એવું છે મિથ્યાત્વના ઉદયમાં. એવી રીતના મિશ્રના ઉદયમાં પણ મિશ્ર પ્રકૃતિનો ઉદય આવ્યો તો સમ્યક્ત્વનો સર્વથા ઘાત થઈ જશે. ત્રણ ટુકડા કયા કયા? મિથ્યાત્વ, મિશ્ર. હું રિપીટ કરું છું એટલે તમને લોકોને લખાય, યાદ રહે, સમજાય, સંભળાય, બરાબર ખ્યાલ આવે. ત્રણ ટુકડા કયા? મિથ્યાત્વ, મિશ્ર અને ચાર વાર રિપીટ કરું છું એટલે પહેલી વાર અગર જોવું હોય તો ત્રીજી વાર ત્રણ વાર બોલું, ત્રણ વાર સમજાય. એવું પણ પોસિબલ થઈ શકે, સમજાય છે? પણ આ સભામાં એ પોસિબલ કે છે. પાછળ વાળાને હું નથી દેખાતી ને મને પાછળ વાળાને દેખાતા, કોઈ કેવું તું કહે, શું કરું? પોઈન્ટ સમજાય છે? હા, હાથ ઉપર કરજો ભાઈ. ચલો વેરી ગુડ. જલ્દી જલ્દી સમજાય. ત્રણ ટુકડા તો સર્વઘાતી એ, સર્વઘાતી એ, એની બે સર્વઘાતી અને સમ્યક પ્રકૃતિ એ દેહઘાતી. જે હવે આપણને આ એક આની માટે એટલે આ આટલા માટે આપણે આ ભેદ કર્યા છે. ક્ષયોક્ષમમાં હવે આ પરિભાષા ફિટ કરવાની, એટલે આ યાદ આ ટેબલ સામે હશે ને તો ક્ષયોક્ષમ ની પરિભાષા જે ત્રણ લાઈન બોલવાની છે ને ન બોલી એની બધા કરે. કારણ કે એ બોલત તો તમે અડધા તો ઉભા લઈને વ્યાજ ગયા છે. શું છે? પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? ચલો થઈ ગયું. હવે દર્શન મોહની થઈ ગયું. ચારિત્ર મોહની કેવી પ્રકૃતિ છે? ચલો હવે એમાં કરો, એમાં કરો, જુદી જુદી કરો, એક્સરસાઇઝ કરી કરો જુદી જુદી. વેરી ગુડ. અનંતાનુબંધી, અપ્રત્યાસાનાવાળી, અનંતાનુબંધી ચાર, પ્રતિ જેમ કરવાની, અનંતાનુબંધી ચાર, અપ્રત્યાસાન ચાર અને પ્રત્યાસાન ચાર, આ બાર પ્રકૃતિ સર્વથાતી. ખાલી લખો, સાંભળો, સમજો. ખ્યાલ તો આવે કે કેટલું બધું દિનાગમમાં ભર્યું છે ભાઈ. અનંતાનુબંધી ચાર, અપ્રત્યાસાન ચાર, પ્રત્યાસાન ચાર. અગર હું આની ક્વિઝ રમાડું તો કોણ આવે? બારમોની તો રમાડશું આપણે હમણાં, આવતા રવિવારે ચાલતી જશે આ ટાઈમ. પણ અગર આની પાંચ ભાવની રમાડું તો કોણ આવે? પાક્કું? તો ચલો આના પછી ના રવિવારે આપણે આની ક્વિઝ રમશું. રેડી? ચલો રેડી. તો અનંતાનુબંધી ચાર, અપ્રત્યાખ્યાન ચાર, પ્રત્યાખ્યાન ચાર, એ બાર પ્રકૃતિ સર્વભાતી છે. સંચલન ચાર અને નવ નવ કસાય એ દેહભાતી છે. ચલો આગળ થઈ ગયું. સંચલન ચાર અને નવ નવ કસાય દેહભાતી થઈ. પચીસ થઈ? પચીસ થઈ કે નહીં? કેવી રીતના થઈ પછી? અનંતાનુબંધી ચાર, અપ્રત્યાખ્યાનાવરણીય ચાર, પ્રત્યાખ્યાનાવરણીય ચાર, સંચલન ચાર. હું ઊંઘમાં આ બોલતી હોઉં છું. ખ્યાલ આવે છે? ભવે ક્યાં શું બોલ બોલ કરે છે, શું કરવું? પાંચ ભાવ સાથે કાઢશે બરાબર છે. હવે અનુવાદ ની અપેક્ષા બે દેશ કર્યા, સર્વગાંધી અને દેશ. હવે 47 માં આ ભૂલી જાઓ, એકવીસ પ્રકૃતિ સર્વગાંધી અને 26 પ્રકૃતિ. તો આપણે કેટલી બધી થઈ ગઈ? હવે લાસ્ટ બાકી પાંચ બાકી, અંતરાય ની. વેરી ગુડ. પેલા તો અંતરાય ની પાંચ પ્રકૃતિ ના નામ બોલો. પ્રકૃતિ ના નામ દાન, વેરી ગુડ. દાન નહીં બોલવાનું, દાન લાભ તો ભૂલ છે. અને સાર્વજનિક દાન એ પર્યાય છે, શાહીક દાન એ પર્યાય છે, દાન એ ગુણ છે અને દાન અંતરાય એ કર્મ છે. અંતરાય કર્મ કયો છે? કર્મ જાતિ કર્મ ચાર કયા છે? જ્ઞાનાવણી, દર્શનાવણી, મૌની અને અને જ્યોતિ. બોલો બધા બોલો. બરાબર છે, સમજાય છે? આપણે તો એના પર આરોપ નાખીએ છીએ ને અંતરાય પર. કામ મંદિર માં આવી શકે કેમ? કારણ કે અંતરાય કર્મ નો દાન આપું તો શું? દાન અંતરાય નો, દાન અંતરાય થી કીધા તું આવે પછી બોલશે બધા. દાન અંતરાય નો ઉદય હતો, શું કરીએ? દાન તો આપું તું. અરે દાન અંતરાય નો ઉદય હતો કે તારા ભાવ માં? ચલો સમજો સમજો સમજો. ચલો જલ્દી જલ્દી. તો કર્મ કયું છે? એના ભેદ કેટલા છે? કયા કયા? દાન અંતરાય, લાભ અંતરાય, ભોગ અંતરાય, ઉપભોગ અંતરાય, દિવ્ય અંતરાય. બરાબર. ન આવડે તો સ્કૂલ માં લખાવતા ને પનિશમેન્ટ માં, 100 વાર એક એક લાઈન, એટલે પાંચ વાર પાંચ પાંચ ભેદ પાંચ વાર લખી નાખશે. આવડી જશે, સમજાય છે? તો ચલો હવે આ પાંચ ભેદ માં. અરે વાહ ઉપમા, અરે વાહ, હજી તો હું બોલું છું કે પાંચે પાંચ ભેદ દેશ ખાતી. સમજાય છે? વેરી ગુડ. પાંચે પાંચ ભેદ દેશ ખાતી. તો થઈ ગયા દેશ ખાતી ના 26 ભેદ અને સર્વ ખાતી ના 21 ભેદ. ટોટલ વેરી. હવે હું એક સંયોગક્ષમ ની પરિભાષા લખાવીને છોડું. નેક્સ્ટ ટાઈમ આપણે એક ઘાતી કર્મ ની પ્રકૃતિ પિક કરશું, 26 માંથી એક ને પિક કરશું અને એક માં આપણે આ ત્રણ જે હું વાક્ય લખાવું છું એને આપણે ઘટિત કરશું. સમજાયું? હતું સમજાયું? ચલો 5 મિનિટ છે, 5 મિનિટ બેસજો. 5 મિનિટ અગર બેસી શકો તો બેસજો, 5 મિનિટ. ચલો ખાલી આ લખો ફટાફટ, ખાલી અહીં ઓલું લખો પરિભાષા, ક્ષયોક્ષમ ની પરિભાષા લખાવશો. ઓકે લખો, બહુ સરસ છે પરિભાષા. જેમ લખાવું છું એમ લખજો. હા હમણાં વર્તમાન કાલીન એટલે વર્તમાનમાં, હિન્દીમાં બોલીશું, વર્તમાન કાલીન સર્વઘાતી. એક મિનિટ, હું એકદમ પ્રોપર લખાશ. વર્તમાન કાલીન સ્પર્ધન બોલો. વર્તમાન કાલીન સર્વઘાતી સ્પર્ધન. સોરી સોરી, વર્તમાનકાલીન સર્વઘાતી સ્પર્ધક. હવે પ્રોપર, વર્તમાનકાલીન સર્વઘાતી સ્પર્ધક બોલો. વર્તમાનકાલીન સર્વઘાતી સ્પર્ધક. સમજાયું? સ્પર્ધક, સર્વઘાતી સ્પર્ધક. ક્યાં હોય સર્વઘાતી સ્પર્ધક? દેશઘાતી પ્રકૃતિ ના સર્વઘાતી સ્પર્ધક. પોઈન્ટ સમજાય છે? દેશઘાતી ના નહીં, દેશઘાતી નહીં, ખાલી ખાલી કોમન કોમન દેશઘાતી. સોરી સોરી, ખાલી સર્વઘાતી સ્પર્ધક હું સમજાવું છું. વર્તમાન કાલીન સર્વઘાતી સ્પર્ધકો નો ઉજયા ભાવિષ્ય. ખાલી લખો, નેક્સ્ટ ટાઈમ સમજાવી, ખાલી પરિભાષા લખો. આપણે જે સાથી માં ફિટ કરો. પાછું બોલીએ, પહેલો પોઈન્ટ બોલીએ, ત્રણ પોઈન્ટ છે. પહેલો, વર્તમાન કાલીન સર્વઘાતી સ્પર્ધકો નો ઉદયા ભાવિષ્ય. આપણે લીધું કે શબ્દ ઉદયા ભાવી કઈ શહીદ ઉદયા ભાવી કઈ લીધો તો વેરી ગુડ, ઉદય નો અભાવ. વેરી. તો વર્તમાન કઈ લાઈન યાદ રહી? બોલશો મારી સાથે, વર્તમાન કાલીન સર્વઘાતી સ્પર્ધકો નો ઉદયા ભાવી છે. બરાબર છે? દેશાતી પ્રકૃતિ ના સર્વગાતી સ્પર્ધા બરાબર બોલી છે દેશગાતી પ્રકૃતિ ના સર્વગાતી સ્પર્ધા દેશગાતી પ્રકૃતિ ના સર્વગાતી સ્પર્ધક કારણ કે ક્ષયક્ષમ દશા દેશગાતી પ્રકૃતિ માં જ બનશે બરાબર બોલી વર્તમાન કાલીન દેશગાતી પ્રકૃતિ ના સર્વગાતી સ્પર્ધકો નો ઉદયાભાવી છે સમજાયું કઈ વાત નહીં દેશગાતી કાલી વર્તમાન કાલીન સર્વગાતી સ્પર્ધકો નો ઉદયાભાવી કન્ફ્યુઝ કેમ થઈ આવશે સમજીને કરો શું સમજાશે બધા સમજાયું પહેલો પોઈન્ટ સમજાયો બોલો બોલો જલ્દી બોલો વર્તમાન કાલીન સર્વગાતી સ્પર્ધકો નો ઉદયાભાવ હવે સામે ભવિષ્યકાલીન વર્તમાન ની થઈ ગઈ વાત હવે સામે ભવિષ્યકાલીન આજ સર્વગાતી સ્પર્ધકો નો આજ ભવિષ્યકાલીન આજ સર્વગાતી સ્પર્ધકો નો સત અવસ્થા સાંભળજો ઇન્ટરેસ્ટિંગ છે આ જયારે ઘટિત કરશો ને ત્યારે મજા આવશે સત અવસ્થા રૂપ ઉપક્ષમ શબ્દ ભણ્યા હતા આપણે ઉપક્ષમ માં ભણ્યા હતા વેરી ગુડ ભણ્યા હતા ને એટલે તો હવે સમજાશે તમને પાછું હા એ ત્રણે નું હવે વાક્ય માં ફિટ કરું છું આગળ વર્તમાન કાલીન સર્વઘાતી સ્પર્ધકો નો ઉદયાભાવ છે ભવિષ્ય કાલીન એ આજ સર્વઘાતી સ્પર્ધકો નો સદ અવસ્થા ઉપક્ષમ હવે થર્ડ પોઈન્ટ બે થઈ ગયા ત્રીજો પોઈન્ટ પૂરું કરું છું જલ્દી ત્રીજો પોઈન્ટ વર્તમાન કાલીન દેશઘાતી સ્પર્ધકો નો ઉદય બે વાત આવી સર્વઘાતી સ્પર્ધક એ વાત આવી સર્વઘાતી સ્પર્ધક ત્રીજો પોઈન્ટ આવ્યો દેશઘાતી સ્પર્ધક નો ઉદય દેશઘાતી સ્પર્ધક નો ઉદય સર્વઘાતી સ્પર્ધકો નો ઉદયાભાવી છે અને સદ અવસ્થારૂપ ઉપક્ષમ વર્તમાન માં ઉદયાભાવી છે અને ભવિષ્ય ના સદ અવસ્થારૂપ સમજાયું બોલશે કોઈ બોલશે કોઈ એક જણ બોલશે કોઈ એક જણ હા બોલો બોલશો નહીં અચ્છા જોઈને બોલો બધા હાથી પડે વર્તમાન કાલીન સર્વઘાતી સ્પર્ધકો નો ઉદયાભાવી છે ભવિષ્યકાલીન આજ સર્વગાતી સ્પર્ધકો નો સદ અવસ્થારૂપ ઉપક્ષમ અને વર્તમાનકાલીન દેશઘાતી પ્રકૃતિ નો ઉદય આનું નામ ક્ષયોપક્ષમ છે મને આ પરિભાષા આજે શીખડાવી હતી કેવી હતી શીખડાવે તો કોણ કેવી હતી સમજાયું પણ સમજાય પરિભાષા હવે આપણે જે દેશઘાતી પ્રકૃતિઓ છે કેટલી છે આપણે ગણી એમાંથી આપણે એક પ્રકૃતિને ફિટ કરશું આ પરિભાષા આપણે ફિટ કરશું અને એમાંથી આપણે આખું હવે નેક્સ્ટ સેક્શન આખું પ્રેક્ટિકલ છે બસ આટલું થિયરી ઓકે આટલું થિયરી હતું હવે પ્રેક્ટિકલ જ અને આગળ સુમતી જ્ઞાનની વાત કરવાની છે જ્ઞાન ઉપયોગની વાત કરવાની ખાલી 15 મિનિટ નેક્સ્ટ ટાઈમ આપણે આને ફિટ કરશું એટલું કરવાનો ખ્યાલ છે પછી પ્રેક્ટિકલ છે આખો ઓદૈક ભાવના એટલી ભેદ પ્રેક્ટિકલ છે પારણામિક ભાવના 3 ભેદ પ્રેક્ટિકલ છે ખાલી આમાં પૂરું કરવાનો લાવવું પડ્યું કારણ કે અધવાઈ ક્ષયોક્ષમ ન સમજ્યા જે જીવાગમમાં ક્ષયોક્ષમ નો ખરો અર્થ ક્ષયોક્ષમિક ભાવનો ખરો અર્થ અને કર્મમાં ક્ષય ઉદય ઉપક્ષમ દશા કેવી રીતના બને છે અને એનો શું અર્થ છે એ મને ખાલી કેવો તો એટલે આપણે આ પ્રકરણ લીધું પણ આ આપણે નેક્સ્ટ ટાઈમ હેલ્પ કરશે આટલું સમજાયું એકવાર પરિભાષા બોલશો જલ્દી જલ્દી વર્તમાન કાલીન સર્વગાતી સ્પર્ધકો નો ઉદયાભાવી ભવિષ્ય કાલીન આ સર અવસ્થારૂપ વર્તમાન કાલીન દેશ જાતિ પ્રકૃતિ નો ઉદય આનું નામ ક્ષયોક્ષમ છે અને આપણે નેક્સ્ટ ટાઈમ એક પ્રકૃતિમાં ઘટિત કરીને નિજ નિધિ નિજ મે
બોલો
ભક્તો ને મૌન નિદ્રા માંથી જગાવનારી સંતારસ નું
रूपान करामणि अनेकानमय नित्य भगिनी द्वादशामी परम उपकारी जिनवाणी मातनो।